તારીખ 26/2/1993 શ્રી સમયસાર ગાથા 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89
શ્રી સમયસાર પરમાગમ કર્તા કર્મધિકાર 73 ગાથા ગાથાનું મથાળું કહે છે કે હવે પૂછે છે એ કઈ વિધિથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. વિધિ વિશે પ્રશ્ન ઉઠાવ્યો છે. રીત શું છે આશ્રવોથી નિવર્તવાની? રીત શું છે? આશ્રવ જ ન થાય તો પછી બંધ થવાનો અવસર નથી. એટલે કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ કેવી રીતે થાય? જ્ઞાન માત્રથી બંધ કઈ રીતે નિવર્તશે? હવે એની વિધિને વધારે ખોલીને વાત કરે છે. સ્વરૂપનો નિશ્ચય કરે, જેવું આત્મ સ્વરૂપ છે એવો નિશ્ચય કરે તો એ આશ્રવોથી નિવર્તે, એવો અહીંયા આચાર્ય મહારાજ ઉત્તર આપે છે. અહમ એકો ખલુ શુદ્ધો નિમ્મમવો ગુણાણ દંશણ સમગ્ગો તમ્મી છેદો તચ્છિતો સવે એદે ખયમ નેમી. જ્ઞાની વિચારે છે એટલે જે આશ્રવોથી નિવર્ત થાય નિવર્તે છે એવા જ્ઞાની વિચારે છે એમ કહો, અનુભવે છે એમ કહો. નિશ્ચયથી એટલે ખરેખર હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. વિશેષ અર્થ તો ટીકામાં એક એક શબ્દનો આચાર્ય મહારાજ કરશે, પણ એક છું એટલે અભેદ અખંડ નિર્ભેદ સ્વરૂપ છું, કોઈ પણ પ્રકારના ભેદો મારામાં નથી. શુદ્ધ છું એટલે કોઈ પણ પ્રકારની ભેળસેળ પણ મારામાં નથી. પછી કેટલા કેટલા પ્રકારની એ વિષય ટીકામાંથી સિદ્ધ લેવાશે. મમતા રહિત છું એટલે મને કોઈ પણ પરદ્રવ્યની સાથે કાંઈ પણ પોતાપણાનું સ્વામીપણાનું કાંઈ લેવા દેવા નથી. હું એક આત્મા છું જ્ઞાન દર્શનમય, અને મારા આત્માને બીજા કોઈ આત્મા સાથે કે બીજા કોઈ પરમાણુ સાથે, જળ સાથે કે બીજા ચેતન સાથે કોઈ પોતાપણું કે મારાપણું થઈ શકે એ વસ્તુ સ્થિતિ નથી. હું જ્ઞાન દર્શનથી પૂર્ણ છું અને મારો જે અસ્થિ સ્વભાવ છે એ જ્ઞાન દર્શનમય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, પછી એના પિતા ભેદમાં અનંત સુખ આદિ અનંત ગુણો લઈ લેવા. એવા મારા સ્વભાવથી હું પૂર્ણ છું અને તે સ્વભાવમાં સદાય રહેતો, તે સ્વભાવમાં અનાદિ અનંત રહેતો હોવાથી હું તેમાં જ લીન થાઉં છું, તેમાં જ રહું છું, તેમાં જ લીન થાઉં, અને એમાં લીન થતાં હું આ ક્રોધાદિક અનેક પ્રકારના વિભાવના આશ્રવોને ક્ષય કરું છું, ક્ષય પમાડું છું. ક્ષય કરું છું એટલે એ ક્ષયની પ્રાપ્તિમાં આવે છે. એ એક એક શબ્દનો સાદો અર્થ છે. टीका माँ आचार्य भगवान टीकाकार पोते एक एक शब्द नो विस्तार करशे। टीका हूँ आत्मा प्रत्यक्ष अखंड अनंत चिन्मात्र ज्योति अनादि अनंत नित्य उदय रूप विज्ञान घन स्वभाव पणाने लीधे एक छू। शाटे एक छू, कया प्रकारे एक छू, केवा स्वरूपे एक छू, के प्रत्यक्ष छू पहला तो आ एटले विद्यमान छू। आनो अर्थ थाय छे विद्यमान छू, हूँ मौजूद छू, हयाती धरावू छू, आत्मापणे हूँ मारी हयाती धरावू छू, प्रत्यक्ष छू, हूँ परोक्ष नथी, मारा थी हूँ परोक्ष नथी, सहज अनंत प्रत्यक्ष ए मारु स्वरूप छे। तेथी हूँ मने मारा थी परोक्ष रहवा योग्य नथी, पर प्रत्यक्ष पणे हूँ मारो अनुभव करूँ एवो मारो स्वभाव छे अने स्वरूपे पण हूँ प्रत्यक्ष छू। જ્ઞાન સ્વરૂપ છું, દર્શન સ્વરૂપ છું, આવો છું, આવો છું, આવો છું, એમ જે વિચારમાં વચ્ચે મન હોવાથી પરોક્ષ રહી જાય છે, શું થાય છે? મન વચ્ચે હોવાથી પરોક્ષ રહી જાય છે, ઇન્દ્રિય જ્ઞાન બધું પરોક્ષ જ્ઞાન ગણવામાં આવ્યું છે, કેમ કે વચ્ચે નિમિત્ત પડે છે, જડ ઇન્દ્રિયનું વચ્ચે નિમિત્ત પડે છે, એટલે પ્રત્યક્ષ જ્ઞાન નથી। આપણે ભલે એમ કહીએ કે મેં મારી આંખે જોયું આ વાત છે, સગા કાને સાંભળ્યું છે, સગી આંખે જોયું છે, એમ કે આંખ કાન કઈ સગા તો છે નહીં, પણ બોલવાની પદ્ધતિ છે, પણ એ મને પ્રત્યક્ષ છે એમ કહીએ છીએ, પણ એ વ્યવહારની બોલણી છે, એટલે એને સમવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે શાસ્ત્રકાર, પણ ખરેખર એ પરોક્ષ છે। પ્રત્યક્ષ એટલે કોઈ પણ પ્રકારના નિમિત્તના અવલંબન વિના, નિમિત્તના માધ્યમ વિના સીધું જ્ઞાન થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, જેવ કે અવધિ જ્ઞાન છે, એ કોઈ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું નથી, મનપર્યવ જ્ઞાન છે પણ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું નથી, પણ એ અધૂરું પ્રવર્તે છે, એટલે એને અંશ પ્રત્યક્ષ અથવા દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે। કેવળ જ્ઞાન છે એ પૂર્ણ પ્રત્યક્ષ છે, સર્વ પ્રત્યક્ષ છે, સકળ પ્રત્યક્ષ છે। એ કેવળ જ્ઞાન જે આત્મામાંથી ઉત્પન્ન થયું એ સર્વજ્ઞ શક્તિ તો એથી અનંત પ્રત્યક્ષ છે, સર્વજ્ઞ સ્વભાવ તો એથી અનંત પ્રત્યક્ષ છે, તો હું અનંત પ્રત્યક્ષ છું એમ અહીંયા લેવું છે। હું આ આત્મા પ્રત્યક્ષ છું એટલે અનંત પ્રત્યક્ષ છું, પછી પોતાની હયાતી માટે કોઈ શંકા કે વિકલ્પ રહેવાનો પ્રશ્ન રહેતો નથી। દેહાત્મ બુદ્ધિ છે તો પણ હું દેહ સ્વરૂપ છું એવો ક્યાં વિકલ્પ કરવો પડે છે? દેહાત્મ બુદ્ધિ એટલી દ્રઢ થઈ ગઈ છે અને દેહનો ત્યાગ થાય છે, દેહ છૂટી જાય છે, તો પણ હું દેહ રૂપ છું એવો વિકલ્પ કરવો પડે છે? નિર્વિકલ્પ થઈ ગયો છે કે નહીં? દેહ સ્વરૂપે છું એમાં મિથ્યા દ્રષ્ટિ નિર્વિકલ્પ થયો છે કે નહીં? કે વિકલ્પ કરવો પડે છે? નથી કરવો પડતો, અનુભવ ગોચર થાય છે, તો હું ફલાણો છું એવો વિકલ્પ કરવો પડે છે? મારું નામ ભૂલી જઈશ તો? માટે રોજ સવારમાં નામ સ્મરણ તો આપણે કરી લેવું, આખા દિવસમાં ક્યાંક ભૂલી ન જઈએ, એવું થાય છે કે નહીં? કેટલું સહજ થઈ ગયું છે! પરદ્રવ્ય હોવાથી, હોવા છતાં પણ એ કેટલું પોતાપણે સહજ થઈ ગયું છે, તો આ તો સહજ સ્વદ્રવ્ય છે, કેવું છે? સહજ જ સ્વદ રહે છે. આ તો એમાં પોતાપણું પોતાના અનુભવથી થાય તો એમાં પ્રત્યક્ષતા એ મોટી વાત છે. સ્વાનુભવ પ્રત્યક્ષ થવાનો થઈ જવું જોઈએ. અને કેમ કરતા થાય? શું કે પોતાનું પ્રત્યક્ષ વિદ્યમાન પણ પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ થાય તો શું પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ થાય તો નહીતર નહીં. નહીતર પરોક્ષ વિચાર છે એ ચાલ્યા કરે. હું આવો છું, હું આવો છું, હું આવો છું એમ આત્માના જે વિચાર છે એ વિચાર ચાલે, પણ એ વિચારથી અનુભવ થાય
નહીં.
કાંઈ એમાં થાય એ વિચાર છે એનાથી અનુભવ ન થાય, ઉલટાનો અનુભવ થવામાં બાધક થાય. વિચાર અનુભવ થવામાં બાધક થાય. નહીતર પગથિયા એવા છે કે જે આત્માનો વિચાર જ ન કરતો હોય એને એમ કહેવું પડે કે કર વિચાર તો પામ. આત્માનો વિચાર કર, શું શરીરનો વિચાર કરસ, શું ભવિષ્યના કુટુંબ પરિવારનો વિચાર કરસ, તો આત્માનો વિચાર કરને એમ કહેવાય છે. પણ આત્માનો જે વિચાર કરે છે અને એ વિચારમાંથી પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી એને શ્રી ગુરુ આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ છે એમ દેખાડે છે. હવે ટેવ એવી પડી છે કે પ્રત્યક્ષ સ્વરૂપને પણ વિચારમાં લઈએ. કેવી ટેવ પડી છે કે હું આવો પ્રત્યક્ષ છું એમ વિચારમાં લઈએ તો એને પ્રત્યક્ષને પરોક્ષતામાં નાખ્યો. પ્રત્યક્ષ એવા આત્માને પરોક્ષતામાં નાખી દીધો, પરોક્ષતામાં ખાતામાં ખેંચવો એને. આવી મુસીબત છે આ. એવા કેટલાય મુમુક્ષુ છે આપણા, એ એમ કહે છે ભાઈ સાહેબ અનુભવ કરવો છે. ગુરુએ, આપણા ગુરુએ અનુભવ કરવાથી ભવભ્રમણનો નાશ થાય છે એ વાત સમજાવી છે, એ વાત ગળે ઉતરી છે. અને તેથી અનુભવ કરવા માટે ઘણું મન થાય છે કે આ જન્મ મરણના ફેરા તો ટળે. 84 લાખ માટે સ્વાનુભવ કરવો છે અને એટલા માટે આ સ્વાધ્યાયાદિ કરીએ છીએ. પણ અનુભવ થતો નથી. આત્મા સમજ્યા, કેવો આત્મા છે પહેલા ખબર નહોતી, સમજ્યા, એનો વિચાર કરીએ, એનું મનન કરીએ, એનું ચિંતન કરીએ, બધું કરીએ છીએ, પણ અનુભવ થતો નથી. અને ખરેખર અનુભવ કરવો છે અને અનુભવ થતો નથી. આ કઈ લાચાર થઈને જીવવું પડે છે કે અનુભવ કરવો છે અને અનુભવ થતો નથી, શું કરીએ. આમ પણ લોકો કહે છે, એવા પણ મુમુક્ષુઓ છે કે જે એમ કહે છે કે અનુભવ તો કરવો છે, અનુભવથી જન્મ મરણના ફેરા તૂટતા હોય અનુભવ કેમ ન કરવો હોય, શા માટે ન કરવો હોય? સમસ્યા છે એ તો જાણે વ્યાજબી ધોરણની છે. શું ત્યારે આચાર્ય દેવે શ્રી ગુરુએ આત્માને પ્રત્યક્ષ કર્યો છે એને પ્રત્યક્ષ તરીકે નિશ્ચયમાં તો લેવો જોઈએ. કંઈક આમાં છેલ્લે કહે એવો નિશ્ચય કરીને, શું છેલ્લેથી ચોથી લીટી છે એમ આત્મામાં નિશ્ચય કરીને, આવો છું, આવો છું, આવો છું, આવો છું એમ આત્મામાં નિશ્ચય કરીને. આ નિશ્ચય કરવાની વાત 73 ગાથામાં આવે છે અને 144 ગાથામાં આવે છે, બે જગ્યાએ આવે છે આખા સમયસારમાં. શું અને કેવી રીતે નિશ્ચય કરવો એ પરિશિષ્ટમાં આવે છે. સ્વસંવેદનાત સિદ્ધિ, નિશ્ચયની સિદ્ધિ પ્રાપ્તિ કેવી રીતે છે? સિદ્ધિ એટલે પ્રાપ્તિ. કે સ્વસમ વેદનથી છે, જ્ઞાન વેદનથી છે, બીજા કોઈ પ્રકારે નથી. કેમ કે વેદન છે એ કદી પરોક્ષ ન હોય. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન એ પરોક્ષ કેવી રીતે હોય? વેદન કદી પરોક્ષ હોય નહીં, પ્રત્યક્ષ જ હોય. પણ એ પોતાના વેદનનો પોતાને અવલોકન નથી, અથવા પોતાના વેદનનો પોતાને અનુભવન અથવા ગ્રહણ નથી. શું કારણ છે? પરલક્ષ એક જ કારણ છે. પરલક્ષ એક જ કારણ છે. પરલક્ષ ને લઈને લક્ષ બીજા ઉપર છે, લક્ષ જ્ઞેય ઉપર છે, લક્ષ રાગ ને જ્ઞેય ઉપર છે, લક્ષ ત્રિકાળી સ્વભાવ ઉપર નથી. એટલે વેદન છે એ તિરોભૂત રહી જાય છે, આવિર્ભૂત કરી શકાતું નથી, થઈ શકતું નથી. આ વિટમણા છે. લક્ષ ત્યાં એમ જ કહ્યું કે આ બાળ ગોપાલ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, પણ ઉદય ઉપર એનું લક્ષ છે. ઉદય ઉપર લક્ષ છે એટલે એને પોતાનું વેદન ચૂકી જવાય છે. એમ છે, બાકી પ્રત્યક્ષ છે. આ જે પ્રત્યક્ષપણાનો નિશ્ચય છે એ જ સ્વાનુભવનું અનન્ય કારણ છે. જે કાંઈ છેલ્લી હદે સ્વરૂપનો બોધ છે એ પ્રત્યક્ષપણાનો છે. બાકી તો બધા જે આત્માના ગુણો છે એ કેવા કેવા છે એ સમજાવવામાં આવે છે. શું? પણ જે પ્રત્યક્ષપણું છે એ તો વેદનમય છે. એ માત્ર સમજવાનો વિષય નથી, પણ વેદન ગોચર કરીને સમજવાનો વિષય છે. એ વિચાર કરીને સમજવાનો વિષય નથી, પણ વેદન ગોચર કરવું જોઈએ. શું? બુદ્ધિગમ્ય થાય એટલાથી એ બુદ્ધિગમ્ય પરોક્ષ જ્ઞાનમાં થાય છે. શું થાય છે? બુદ્ધિગમ્ય પરોક્ષ જ્ઞાનમાં થાય છે, વિચાર જ્ઞાનમાં થાય છે. અને આ છે પ્રત્યક્ષ. એટલે પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ થાય છે, પરોક્ષ અંશથી પ્રત્યક્ષ નથી જ્ઞાનમાં આવતો. પ્રત્યક્ષ અંશે જ પ્રત્યક્ષ જ્ઞાનમાં આવે છે, અને એ પ્રત્યક્ષ પણ વેદનમાં છે. એટલે જ્યાં સુધી એ પ્રકારમાં જીવ પરિણમીને નિશ્ચય ન કરે ત્યાં સુધી પોતાની અનંત પ્રત્યક્ષતાનો વિશ્વાસ એને આવતો નથી. અનંત પ્રત્યક્ષતાનો વિશ્વાસ આવ્યા વિના એનું બળ છે જે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા જેને કહેવાય છે એ ઉત્પન્ન થાય નહીં. અને પુરુષાર્થ વગર તો સિદ્ધિ થાય એ વાત રહેતી નથી. એટલે આ પુરુષાર્થને ઉત્પન્ન કરવાનો સાધન શું? કે જ્ઞાન પ્રત્યક્ષપણું. શું? પ્રત્યક્ષપણું એ જ્ઞાનનો ધર્મ છે. એટલે ટોડરમલજીએ ઉત્તર આપ્યો છે, કોઈ સત્સંગી ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, પત્ર લખ્યો છે કે સમ્યક દર્શન પરોક્ષ પ્રત્યક્ષપણે અમને સમજાવો. તો કે ભાઈ, સમ્યક દર્શન ને તો પરોક્ષ પ્રત્યક્ષપણું છે નહીં. જે કાંઈ પ્રત્યક્ષ પરોક્ષપણું છે એ તો જ્ઞાન ને છે. ફોડ પાડ્યો છે એમણે તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. એ પ્રત્યક્ષપણું જે જ્ઞાનનું છે એ જ્ઞાનમાં કેવી રીતે છે, કેમ છે, વેદનમાં કેવી રીતે છે એના અંતરંગમાં ગયા વિના. જ્ઞાનનું એ અંતરંગ છે, સામાન્ય જ્ઞાન છે તે અંતરંગ છે, જ્ઞાન વિશેષ છે તે જ્ઞાનનું બહિરંગ છે. અંતરંગમાં ગયા વિના અને વેદનને ગ્રહણ કરવાના ઉદ્દેશ છે કેવી રીતે પોતાના જ્ઞાન વેદનને ગ્રહણ કરવાના ઉદ્દેશથી અંતરંગમાં ગયા વિના પ્રત્યક્ષપણું શું છે અંશમાં એ ખબર ન પડે, પ્રગટ અંશમાં પ્રત્યક્ષપણું છે એ ન સમજાય, તો અપ્રગટ અંશીમાં પ્રત્યક્ષપણું છે એ ક્યાંથી સમજાય, ક્યાંથી નિશ્ચયમાં આવે કે ન આવે, શું એટલે એ રીતે એની વિધિ છે. અને જ્યાં સુધી પ્રત્યક્ષતા પ્રત્યક્ષ અંશે લક્ષમાં ન આવે ત્યાં સુધી તજ્જનિત પુરુષાર્થ જે સમ્યક દર્શનનું કારણ છે એ હોતો નથી, ઉત્પન્ન થતો નથી, અને એથી સમ્યક દર્શન અને સ્વાનુભવ પ્રગટ થતો નથી. કારણ કે એ જે પ્રત્યક્ષ છે એ હથેળીમાં આમળા કરતા વધારે સ્પષ્ટ છે, એટલે તો બીજા સંકેતમાં સ્પષ્ટ શબ્દ વાપર્યો છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર છે. 751માં વાત લીધી છે. હાથમાં આમળું હોય એ સ્પષ્ટ કેટલું થાય કે એમાં તો કાંઈ અસ્પષ્ટ રહેવાનો સવાલ નથી, તો કે એમાં પણ ઉપરની સાઈડ એક સાઈડ દેખાય, હા બરોબર, થ્રી ડાયમેન્શન છે એના, તો પોતે તો નજર તો એક જ સાઈડમાં હોય, ઉપરથી જોવે તો નીચેની ન દેખાય, સાઈડમાંથી જોવે તો પાછળની ન દેખાય, એના કરતા વધારે સ્પષ્ટ છે આ. શું પ્રત્યક્ષતાનો વિષય એના કરતા વધારે સ્પષ્ટ છે. અનંત પ્રત્યક્ષ એટલે શું પણ, શું સૂર્યમાં તેજ કેટલું, અનંત તેજ છે સૂર્યના ગોળામાં, કેટલું તેજ છે, પ્રકાશ કેટલો, ક્યાંય અંધકારનો કોઈ અંશ પણ ત્યાં પહોંચી શકે, ત્યાં તો ન પહોંચી શકે, લાખો માઇલ દૂર અંધકાર હોય તો ચાલ્યો જાય, કેટલો લાખો કરોડો અબજો માઇલ અંધકાર દૂર હોય તો પણ ચાલ્યો જાય, એવો પ્રકાશનો પુંજ છે એમાં, પ્રત્યક્ષ પ્રકાશનો પુંજ એવો છે, એનું વજન પડે છે, એનું વજન જે પર્યાય પ્રત્યક્ષ છે એને નિરખે છે, નિરીક્ષણ કરે છે, નિરખે છે એટલે નિરીક્ષણ કરે છે, અવલોકન કરે છે, એ પર્યાય ઉપર એટલું વજન પડે છે, ઓહો હો આટલો બધો પ્રત્યક્ષ આત્મા છે, અત્યાર સુધી હું અંધારામાં રહી ગયો, હું મારાથી જ અંધારામાં રહી ગયો, પછી સમ્યક દર્શન પ્રગટવાને કોઈ પરોક્ષ આત્માને રહેવાનું કોઈ સાધન આધાર રહેતો નથી, આત્મા પોતાના અનુભવથી પરોક્ષ રહી જાય એવું કોઈ કારણ પછી રહેતું નથી, એટલી પ્રત્યક્ષતાનું જોર, પોતાની પ્રત્યક્ષતાનું એટલું જોર ઉત્પન્ન થાય કે પરોક્ષ રહેવું હોય તો એ પરોક્ષ રહી ન શકાય, એને પરોક્ષ રહેવું હોય તો પણ પરોક્ષ થઈ ન શકાય, એટલું અંદરથી જોર ઉત્પન્ન થાય કે આટલો બધો અનંત પ્રત્યક્ષ આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર, નૂરનું પૂર, ગુરુદેવ શબ્દ વાપરતા નૂરનું પૂર, તેજનું પૂર છે એટલો પ્રત્યક્ષ આત્મા છે. એટલે આ સુભાગભાઈના વિષયમાં એ વિચાર આવે છે, હું ઈડર તો કોઈ સાથે હતા નહીં, પણ સુભાગભાઈ સમ્યક દર્શન કેમ પામી ગયા, એવું શું કહ્યું, એવું શું દર્શાવ્યું, કહ્યું તો ઠીક પણ એવું શું દર્શાવ્યું કે પૂરી પાત્રતા પાકેલી હતી, પૂરેપૂરી અને પરિપૂર્ણ આજ્ઞાધીન હતા, એ કેવા પરિપૂર્ણ આજ્ઞાધીન હતા, એ કહે છે, એ ભગવાન કહે છે, એમની વાણી છે તે દિવ્ય ધ્વનિ છે, એમને માટે એમની વાણી છે દિવ્ય ધ્વનિ છે, અને એ રીતે અવધારે છે જેવી રીતે દિવ્ય ધ્વનિને ના ભાવને આત્મામાં ઉતારી લે એવી રીતે એના પ્રત્યક્ષને દેખાડે. જો પણ પ્રગટ છે હજી જો હજી ઊંડે જો હજી જો ઊંડે ઊંડે આત્મા આવી જાય એમ છે. ઊંડા ઉતારીને એને પ્રત્યક્ષપણું, જો પ્રત્યક્ષપણું ગ્રહણ કરાવી દીધું પછી અનુભવ કરવામાં પ્રશ્ન રહેતો નથી. નહીંતર તો એમને રસ્તેથી છોડી દીધા. અમદાવાદથી પોતે મુંબઈ વ્યા ગયા ના સાયલા એમાં, પણ એમને મૂક્યા નહોતા. હા સાવ રેઢા મૂક્યા નહોતા. એક વાત ગળે ઉતારી દીધી. એવી કઈ વાત ગળે ઉતારી દીધી હશે? આ વિચારમાં જેવું છે કે પ્રત્યક્ષ થાય એવી વિચાર દશામાં અંશે રાગ નો અભાવ થઈને દેખાય છે. 144 ના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું ત્યાં શું થાય છે કે જે જ્ઞાન સામાન્ય છે એના આધારે જોવામાં આવે છે. શું? રાગના આધારે નહીં. વિચાર દશા બે પ્રકારની, એક રાગના આધાર વાળી અને એક જ્ઞાનના આધાર વાળી. આમ છે, અનાદિથી રાગના આધાર વાળી વિચાર દશા એ શાસ્ત્રો વાંચ્યા છે. રાગના આધાર વાળી વિચાર દશા એ આત્માનો નિર્ણય કર્યો છે, પણ એ નિર્ણય ખરેખર સાચો નિર્ણય નથી. આગમ અનુકૂળ હોય તો પણ એ નિર્ણય સાચો નથી, કેમ કે એમાં પ્રત્યક્ષતાનો અવલંબન નથી. આધાર કે અવલંબન ત્યાં પ્રત્યક્ષતાનું નથી, ત્યાં મનનું અથવા રાગનું અવલંબન છે. અને આત્મા તો પ્રત્યક્ષ છે. પરોક્ષતાના પડદામાં ઓઝલમાં રહીને પ્રત્યક્ષ પ્રત્યક્ષ કરે ત્યાં સુધી પણ પ્રત્યક્ષ થાય એવું નથી. આમ છે, એ તો યોગ્યતાનો તો વિષય છે. શું
અલ્પ હોય છે તો પણ એક ક્ષણાર્ધ જેને કહેવામાં આવે છે એ ક્ષણ નો પણ અમુક અંશ છે, સેકન્ડ નો પણ અમુક ભાગ છે, તો પણ એ અનંત જન્મ મરણ ના ભૂક્કા બોલાવી દે છે. તાકાત કેટલી છે એની? હે, તાકાત કેટલી? અનંતી તાકાત છે, એટલી શક્તિ ધરાવે છે. કાળ, કાળ તો પછી એ અનાદિ અનંત. શું? નિત્ય ઉદય કીધું ને, અહીંયા નિત્ય ઉદય લીધો છે. શું? નિત્ય ઉદય રૂપને સ્પર્શીને અનુભવ થયો છે. એ એકવાર સાદી અનંત નિત્યતામાં આવ્યા વિના રહેશે નહીં. આ તો શરૂઆત થઈ છે. જેની શરૂઆતમાં અનંત ભવનો નાશ થાય. કરુણાની યુગથી વિચારીએ અને એનો જો ચાર્ટ બનાવવામાં આવે તો 5, 6, 7, 8, 9, 10, 12, 13 આઠ ગુણ સ્થાનમાં 80 પ્રકૃતિ જાય, અને એક ચોથા ગુણ સ્થાને 41 પ્રકૃતિ જાય. અલ્પકાળમાં કેટલું કામ થયું? 41 પ્રકૃતિનો વિચ્છેદ સમ્યક દર્શન થતા થાય. પછીના બધા ગુણ સ્થાનમાં કોઈમાં 5, કોઈમાં 7, કોઈમાં 8, કોઈમાં 10, કોઈમાં 11, એવી રીતે કરીને એવરેજ લ્યો તો 8 ગુણ સ્થાનમાં બાકીની 80 પ્રકૃતિ જશે 121માંથી. ઓલી તો 27 તો સમ્યક દ્રષ્ટિની છે, એનો તો અમસ્ત વિચ્છેદ જ છે મિથ્યા દ્રષ્ટિને. તો શું સમ્યક દર્શન અલ્પકાળનું છે એટલે એની કિંમત ઓછી છે એવું નથી. અને ઠામ ઠામ શાસ્ત્રોમાં એનો મહિમા કર્યો છે, એ પણ સમજીને કર્યો છે, કોઈ અણસમજણથી કર્યો નથી. અરે એક સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કુંદકુંદ આચાર્ય દેવે 415 ગાથા લખી છે. સમયસાર શાસ્ત્ર શા માટે રચ્યું? ખાલી સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા માટે, બીજો કોઈ વિષય નથી આ ઉપાડ્યો. કેવળ જ્ઞાન નો મુનિપણા નો કોઈ વિષય નથી લીધો, પ્રવચન સાર માં લીધું, દીક્ષાથી શરૂઆત કરી, આમાં એ કોઈ વિષય નથી લીધો. એક સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા માટે ઉપરના ગુણ સ્થાને બિરાજમાન આચાર્ય દેવ પણ આટલો વિસ્તાર કરીને સમજાવ્યું, તો એનું કોઈ મહત્વ છે માટે સમજાવ્યું છે. અને આપણને તો ગુરુદેવે કેટલું બધું મહત્વ સમજાવ્યું છે સમ્યક દર્શન, એક જ વિષય સમજાવ્યો છે 45 વર્ષ સુધી. હા, વેદન થી પ્રત્યક્ષતા પકડાય જાય. ભેદ જ્ઞાન માં પરથી ભિન્ન થઈને, રાગાદી થી ભિન્ન થઈને વ્યાપક અને વ્યાપકતા અને વેદકતા સુધી આવે તો પ્રત્યક્ષતામાં આવ્યા વિના, બાકી 6 મહિના તો થાય જ નહીં. સુભાગભાઈ જેવા શાસ્ત્રના ઓછા અભ્યાસી, એવું કે તો શાસ્ત્રો જ ક્યાં મળતા હતા, ભણેલા અને વૃદ્ધા અવસ્થાના મરણ પથારીએ પડેલા, દેહ છૂટવાને આ દિવસો બાકી છે હજી, તો ત્યારે અનુભવ લઈએ પુરુષાર્થ કેવો ઉપડ્યો છે એમનો. એવો પુરુષાર્થ ઉપડ્યો કે ખાટલે હુતા હુતા એમ કે છે કેવળ જ્ઞાન લઈશ, ઠીક એવો પુરુષાર્થ નું જોર છે. એ શું બતાવે છે? પુરુષાર્થ નું જોર બતાવે છે. આ આત્મા પ્રત્યક્ષમાં બહુ ભર્યું છે, બહુ ભર્યું છે, એટલે સાક્ષાત સમ્યક દર્શન ને પ્રાપ્ત કરાવે એવો એક મુદ્દો છે, ઉપર ઉપરથી વાંચીને કાઢી નાખવા જેવો નથી એવો મુદ્દો છે. પ્રત્યક્ષ કરીને વાત છે, ભેવીને શું પૂરે જ છે શું. અને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં તો આ પ્રત્યક્ષના બોલ ઉતરા છે, ખ્યાલમાં તો શું છે પ્રત્યક્ષના કેટલા બોલ લીધા છે. સુગાનીજીનો એ વિષય બહુ સારો આવ્યો છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની એ વિશેષતા છે. 232, 254 એ તો મને થોડા ઘણા યાદ છે, 264 એમ છે. માત્ર વિચાર કરને છે વસ્તુ કા પત્તા નહીં લગતા, આવ્યું કે નહીં બરાબર? વિચાર ઉપર વિચાર નથી કરતો એને એમ કે તું વિચાર કર, પણ જે આમાં આવ્યા તત્વજ્ઞાન ના અભ્યાસમાં આવ્યા, નિવૃત્તિ લઈને આવ્યા, એ તો ઘણો વિચાર કરે છે, એને કે છે હો. માત્ર વિચાર કરને છે વસ્તુ કા પત્તા નહીં લગતા, એટલે કે આત્મા કા અનુભવ નહીં હોતા, વસ્તુ તો પ્રત્યક્ષ મોજુદ હૈ, બસ ઇસી મે પ્રસર કર બેઠ જાના, વ્યાપક થઈને જો વ્યાપકતા લીધી, એમાં પ્રસરીને પ્રદેશે પ્રદેશે પ્રત્યક્ષ છું પ્રસરીને બેઠ જાના, બિરાજમાન હો જાના. આ 3 નીતિ લખી છે, ટોન બહુ સારો છે. શું પછી 232 છે, બધા યાદ નથી પણ લગભગ 4-5 બોલ એવા છે. પ્રસર કર બેઠ જાના, શું પ્રસરી જવું, વ્યાપી જવું પ્રદેશે પ્રદેશે. આખો ચૈતન બિંબ છે એ પ્રદેશે પ્રદેશે અનંત પ્રત્યક્ષતા ભરી છે. સૂર્યનો ગોળો છે એના કરતા વિશેષ પ્રકાશમાન છે, શું પ્રત્યક્ષતાથી એથી વિશેષ પ્રકાશમાન છે. એવી વસ્તુ સાક્ષાત મોજુદ પડી હે. શું વસ્તુ સાક્ષાત મોજુદ પડી હે, ઉસકી કલ્પના નહીં કરના, વિચારમાં એની કલ્પના નહીં કરવી. આવો છે ને આવો છે ને આવો છે એવી કલ્પના નહીં કરવી એમ કે છે. સાક્ષાત મોજુદ છે, એની શું કલ્પના કરવાની. તમે સામે છો તમારો ચહેરો, પછી તમે આવા છો ને તેવા છો એમ ક્યાં મનમાં ચિતરવાનું રહ્યું મારે. સામે સામે માણસ બેઠો હોય તો એનું આવું રૂપ છે એમ કે મનમાં ચિતરવાનું હોય છે. સામે છે વસ્તુ તો, તમે આવા છો ચોખ્ખી વાત છે એમ કેવું છે. શું એટલે એની કલ્પના નહીં કરવી એમ કે છે. વસ્તુ સાક્ષાત મોજુદ પડી હે, માત્ર કલ્પના નહીં કરના, લેકિન ઉસ રૂપ હો જાના. આ બીજો ટોન લીધો, ઉસ રૂપ હો જાના, તન્મય હોકર અસંખ્ય પ્રદેશ મેં વ્યાપ્ત હો જાના. ઓલામાં પ્રસરી જવાનું કીધું, અહીંયા ચોખ્ખો શબ્દ વાપરો છે. અસંખ્ય પ્રદેશ મેં તન્મય થઈને વ્યાપી જવું. જબ વસ્તુ સાક્ષાત હે, વસ્તુ પ્રત્યક્ષ હે, તો ફિર માત્ર કલ્પના ક્યો કરના, શું કરવા કલ્પના કરો છો એમ કે છે. છોડો એ પ્રકારની પદ્ધતિ, વિચારવાની પરિણમનની છોડી દો એ પદ્ધતિ, આગળ ચાલો જરાક. ઉસરૂપ પરિણમન જાના, અહીંયા કાઉન્સ ભર્યો છે કે સ્વરૂપ કે પ્રત્યક્ષ અનુભવ કાલ મેં આત્મ પ્રત્યક્ષતા કે અવલંબન સે ઉત્પન્ન પુરુષાર્થ કા યહ પ્રગટ ચિતાર હે. એમના બોલમાં ખરેખર તો પ્રત્યક્ષતાના અવલંબને જે પુરુષાર્થનો ઉછાળો આવે અને જે ભાવ નીકળે એ ભાવ આ ભાષામાં વ્યક્ત થયા છે એમ કેવું છે. ઉપદેશ તો એવો છે જ્ઞાની પુરુષોનો કે જે વચનામૃતમાં આવે છે, બેનશ્રીના વચનામૃતમાં અસી ધારા સમાન છે. શું વિતરાગનો ઉપદેશ અસી ધારા સમાન છે. અસી ધારા એટલે તરવારની ધાર, કાકડીને કાપે કે ન કાપે પ્રશ્ન રહે. ગજવેલની પોલાદની, પોલાદમાંથી બનેલી તરવાર હોય એ કાકડીને કાપે કે ન કાપે. હે, એ કાકડીને ન કાપે એ પ્રશ્ન જ રહેતો નથી. એમ વિતરાગનો ઉપદેશ એ મિથ્યાત્મને ને અજ્ઞાનને કાપે જ કાપે, કાપ્યા વગર નહીં. એનું બળ શું છે? અજ્ઞાન મિથ્યાત્મનું બળ શું છે? એ તો અંધારા જેવું છે. પ્રકાશ થાય ને અંધારું રે નહીં. નાશે જ્ઞાન અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. સ્વરૂપમાં વાસ કેવી રીતે કરવો એ વાત છે આમાં. એટલું તો સમજાય છે કે સ્વરૂપમાં વાસ કરવો, પણ કેવી રીતે વાસ કરવો આટલો સવાલ છે. તો કે પ્રત્યક્ષ કરીને પ્રસરી જવું, આપી જવું, એ રીતે વાસ કરવો. વ્યાપ વ્યાપકપણે પોતાનો, પોતામાં પોતાપણાનો પ્રત્યક્ષ અનુભવ કરવો. ઇન્દ્રિય જ્ઞાન માં પણ આમ બને છે. એક્સિડન્ટ તમે નજરે જુઓ અને એના 10 ફૂટ છાપામાં જુઓ, ઘરમાં એ પરોક્ષ છે, એનું પ્રત્યક્ષ જોયું છે. હજી તો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, એ તો આ અતિન્દ્રિય પ્રત્યક્ષ છે. બીજું ચૈતન્ય મહાપદાર્થ છે એ અનંત પ્રત્યક્ષ છે, એને પ્રત્યક્ષ કરવો, પ્રત્યક્ષતા અને એને પ્રત્યક્ષપણે અનુભવ ગોચર કરવો, એ જ એની વિધિ છે. હું આ નિશ્ચય કરાવે છે તો પ્રત્યક્ષની વાત લે છે. શું એ શબ્દ એ નાખો? શું નિશ્ચય કરાવવાની વાત છે, પણ પ્રત્યક્ષ શબ્દ નાખો છે. ગાથામાં નથી, ટીકામાં નાખ્યો છે. શું અહમ અયમ આત્મા પ્રત્યક્ષમ એમ લીધું છે. અક્ષુણમ અનંતમ ચિન્માત્રમ
ज्योति ही अनादि अनंत नित्य उदित विज्ञान घन स्वभावत्वात एक एक विशेषण में प्रत्यक्ष नाख्य से एक शब्द ने समझावा माटे आ प्रत्यक्ष नी वात नाखी छे પ્રત્યક્ષ પ્રવૃત્તિ થાય છે એટલે આશ્રવો થી નિવૃત્તિ થાય છે. બે બાજુ પ્રવૃત્તિ થાય નહીં કોઈ ની, એક દિશામાં પ્રવૃત્તિ થાય તો બીજી દિશામાં પ્રવૃત્તિ બંધ થઈ જાય. હું આત્મા પ્રત્યક્ષ છું, અખંડ પ્રત્યક્ષ છું, અનંત પ્રત્યક્ષ છું, ચૈતન્ય માત્ર પ્રત્યક્ષ જ્યોતિ છું, બધા એનું વિશેષણ. અનંત ગુણોની પ્રત્યક્ષતા છે એને, એક પ્રત્યક્ષ ગુણને લઈને આખો આત્મા પ્રત્યક્ષ છે એટલે સર્વગુણોને પ્રત્યક્ષતા આપેલી છે. એટલે આખો આત્મા પ્રત્યક્ષપણે જણાય છે, ભલે એના ભેદ પ્રભેદ ન ઓળખાય તો પણ આખો આત્મા ત્યાં ઓળખાઈ જાય છે. કેવો આત્મા એનો એ અજાણ્યો નથી. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા કે સ્વાનુભવમાં આત્મા કેવો અનુભવાય છે, કે જેવો કેવળ જ્ઞાનમાં અનુભવાય છે એવો. અને એટલા માટે 143મી ગાથામાં એ વાત લીધી છે. આ કર્તા કર્મ અધિકારની જ ગાથા છે 143, એમાં એ વાત લીધી છે. દ્રષ્ટાંત આપ્યું છે કેવળ જ્ઞાનનું અને સદ્રશ અનુભવ છે એવો સમ્યક દ્રષ્ટિનો. સમ્યક દ્રષ્ટિને કેટલો આદર કર્યો છે આચાર્ય મહારાજ અને વિતરાગ દેવે, કેટલો આદર કર્યો છે સમ્યક દ્રષ્ટિનો. એ એમની નાતમાં ભયા, એમની નાતમાં એ આવી ગયા. હવે એ બધા નિર્વાણ પદ સિદ્ધ પદ ને પહોંચવાના છે, અલ્પકાળમાં એ સિદ્ધ પદ ને પહોંચવાના છે. સાધકનો સમય અસંખ્ય સમયથી વધારે લીધો નથી. સમ્યક દર્શન થયા પછી વમે નહીં તો અસંખ્ય સમયમાં એ નિર્વાણ પદ ને પામે, પામે ને પામે. મેં એ વખતે જીનેશ્વરના લઘુનંદન થઈ ગયા એ, અને જાતિ અપેક્ષાએ તો એ જીન થઈ ગયા, એને જીન ગણવામાં આવે છે. કેમ કે અમે પરમાત્મા થયા છીએ. શું કહ્યું? અમે પરમાત્મા થયા છીએ એમ કહ્યું. લીધો ને અમે બીજા શ્રી રામ છીએ, 25માં તીર્થંકર છીએ, બધી વાત કરી ને તો કે કઈ અભિમાન થઈ ગયું હશે? એવું નથી. આ કઈ અભિમાન થી લખેલા વચનો પરમાત્માપણાના અભિમાન થી નથી લખ્યો, પણ પરમાત્મા પણ પ્રગટ કરીને લખ્યું છે એમ કે છે. શું વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા અમે બીજા શ્રી મહાવીર જ છીએ, ઠીક, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એટલા માટે કહીએ છીએ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પરિણમન થઈ ગયું છે અમારું, સાક્ષાત પરિણમન થયું છે ને કહીએ છીએ. અદરથી કહેતા નથી. આમ છે, જો કોઈને પામવું હોય તો ભગવાન મહાવીર અને જે રામચંદ્રજી થયા એનાથી પામે એવું અમારાથી પામે એવી તક છે. શું
કરુણા કરી છે કોઈને પામવું હોય તો, નહીં તો અમે તો અમારા રસ્તે આગળ ચાલ્યા જશું. 4-5 વર્ષ બાકી રહ્યા છે આયુષના. 29મા વર્ષે આ લખ્યું છે, 34મા વર્ષે દેહ છોડ્યો છે, બરાબર 5 વર્ષ બાકી છે આયુષના. પરમાત્મા સ્વરૂપ થયા છીએ એમ લખ્યું છે. શું 143માં પરમાત્મા છે એમ કીધું છે. 143માં એમ કહ્યું છે કે પરમાત્મા છે. પક્ષાંતિક્રાંત થયો તે પરમાત્મા છે. બહુ સરસ મહિમા કહ્યો છે આચાર્ય દેવે. પક્ષાંતિક્રાંત થનારનો મહિમા કર્યો છે ત્યાં. ખાલી પ્રક્ષાંતિક્રાંત થયો એમ કરીને મૂકીને દીધી વાત, એ પરમાત્મા થયો ત્યાં સુધી વાત લઈ ગયા છે. શું કેમ કે નિજ પરમાત્મ સ્વરૂપે એ સાક્ષાત પોતાનો અનુભવ કરે છે. અનુભવથી પોતાને વેદે છે, અનુભવે છે કે હું પરમાત્મા છું. દ્રષ્ટિએ પણ દેખે છે કે હું પરમાત્મા છું. ચારિત્ર એ પણ આચરણ કરે છે, એમનું ચારિત્ર ગુણ પણ આચરણ હું પરમાત્મા છું એમ કરે છે. શું સુગાનીજી એને કહ્યું પત્રમાં ગુરુદેવનો મહિમા કરતા કે આમ તો મોક્ષ છે એ બહુ કઠિન અમને લાગતો હતો કે આવી મોટી વાત આપણને ક્યાંથી મળે. આ તો જંગલમાં કોઈ વ્યા જાય ઘર બાર છોડીને યોગી જોગી થઈ જાય બાવા થઈ જાય એને મળે તો કે આવી વાત આ મોક્ષ સહજ માત્રમાં મળે. એ તો હે ગુરુદેવ તમારા નિમિત્તે જ મારા બધા ગુણ ભગવાન હું ભગવાન હું ના પરિણમન કરવા માંડ્યા છે. એકલું જ્ઞાન નહીં, એકલી શ્રદ્ધા નહીં, એકલું ચારે અનંત ગુણ મેં ભગવાન હું એવું પરિણમન કરવા માંડ્યા છે. અનંત ગુણની પરિણતિ થઈ ને એ સ્વરૂપાકાર પરિણતિ થઈ. એટલે બધા ગુણોના ભાવમાં જેવું સ્વરૂપ છે એવો છું એવો એની અંદર ભાવ રહેલો છે. સર્વ ગુણોમાં એ ભાવ છે. એ પત્ર છે મેં ભગવાન હું એમ કરીને અનંત ગુણ મારા એમ થવા માંડ્યા કે હું ભગવાન છું એવી રીતે. પત્ર નંબર યાદ નથી એટલે દરિદ્રી કો ચક્રવર્તી પણે કી કલ્પના નહીં હોતી. પછી આમાં મુકુલ બહુ દશા વાલે કો આમર દશા વાલે કો દરિદ્રી કો ચક્રવર્તી કી કલ્પના નહીં હોતી. ભીખ માગતો એને હું ચક્રવર્તી છું એવો કલ્પના ન આવે, સપનું ન આવે. પણ હું પામર છું પામવાનું ભગવાનનું કઈ રટણ લગાના હે પ્રભુ આપ જૈસે અસાધારણ નિમિત્ત કાહી કાર્ય હે. કેવી ભક્તિ કરી છે આપનું અસાધારણ નિમિત્ત એવું છે કે હું પામર છું ભગવાન છું ભગવાન છું મારા આનંદ ગુણ ભગવાન હું ભગવાન હું એમ રટણ કરવા માંડી ગયા છે. પરિણામ રટણ એટલે પરિણામનો વિકલ્પ નહીં આયા. પરિણતિ કો આત્મા હિ નિમિત્ત હો અથવા ભગવાન ભગવાન કી ગુંજાર કરને વાલે આપ અન્ય સંગ નહીં એહી ભાવના હે. આનો પત્ર પૂરો કરતા છેલ્લે છેલ્લે એટલું લખ્યું છે, છેલ્લે એમણે દસ્તખત કર્યા છે, એમના હસ્તાક્ષર નો બ્લોક બનાવેલો છે, એમના ફોટા આની પાછળ લીધેલો છે. કેવી રીતે વાત બહાર આવી છે. પ્રત્યક્ષમાં તો પામી જાય છેલ્લી હદની વાત છે. પામવા માટેની છેલ્લી હદની વાત આ પ્રત્યક્ષપણાની છે કે એને પુરુષાર્થ ઉપાડવો ન પડે, ઉપડ્યા વિના રહે નહીં, એમ છે. શું વસ્તુ એવી પ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ અનાદિ અનંત સદાય અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ પ્રત્યક્ષ છે. એ નિત્ય ઉદય રૂપ છે, એનો ફરીને કોઈ ઉદય થાય, નવો ઉદય થાય એમ નહીં, નિત્ય ઉદય રૂપ. વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે એકમાં સ્વભાવ વિજ્ઞાન ઘન સ્વભાવ લીધો છે. અનંત અનંત પ્રત્યક્ષ જ્ઞાનનો એ ગાંઠ પડી છે, અનંત જેમાં સામર્થ એટલી છે કે અનંત પ્રત્યક્ષ જ્ઞાન એવો હોવાને લીધે હું એક છું એમ હોવાથી હું એક છું. એ એકમાં તો બધા વિકલ્પને ખલાસ કરી નાખ્યા, એક કહેતા અનેક પણ બે. વિકલ્પમાં આવો હું એમ થાય ને, મારું સ્વરૂપ એમ વાત નથી. જ્ઞાન દર્શન મય લીધું છે. શું કેવો છું હું? કે જ્ઞાન દર્શન મય છું. જ્ઞાન દર્શન વાળો છું નહી, જ્ઞાન દર્શન મય છું. હા, અધ્યાત્મ શાસ્ત્રમાં એક શબ્દનો પ્રયોગ ઘણો છે અને એકમાં આખો આત્મા ભાસે છે. હું એક છું એમાં આખો અખંડ આત્મા આવી જાય છે. શું? કેમ કે ભેદમાં ખંડ પડે છે, એકમાં અભેદ અને અખંડ પણ રહી જાય છે. પરમાત્મા પ્રકાશમાં પણ બહુ પીરો છે, નિયમસારમાં પણ બહુ પીરો છે, એક શબ્દ બહુ પીરો છે. હા, એકમાંથી પ્રત્યક્ષતા કાઢી છે, એકમાંથી અખંડપણું, અનંત પ્રત્યક્ષપણું, અનાદિ અનંતપણું, નિત્ય ઉદયપણું, વિજ્ઞાનઘન સ્વભાવપણું બધું એકમાં સમાવી લીધું છે. એકમાં આ બધું લઈ લીધું, આ હું એક છું એમ લીધું છે. શું એનું એકમાં આવ્યો ત્યાં બધું શુદ્ધ જ છે એનું. શું? જ્યાં એકમાં આવી ગયો ત્યાં આવે જેમ સમ દેશમાં છાયા જાય સમાય. માથે સૂર્ય આવે એને એનો પડછાયો ક્યાં પડે? કેને ઉપર પડે, તેનો પડછી આગળ આડલો હોય નહીં, એમ છે. એકમાં શુદ્ધ જ છે, એક છે તે શુદ્ધ છે, અનેક થાય ત્યાં વેલશેર થાય, એકમાં છે તે શુદ્ધ જ છે. તો શુદ્ધનું તો હજી બીજું વિશેષણ લેશે. એક છું શુદ્ધ છું એમ બે પદ લીધા છે ને, મૂળ ગાથામાં બે પદ લીધા છે, એટલે શુદ્ધ નું બીજું વિશેષણ લેશે. ત્યાં દ્રવ પર્યાય ના ભેદો ને ઉડાડ્યા છે. અહીંયા પ્રત્યક્ષ ની વાત લીધી છે, વિશેષ વાત લીધી છે. અનુભવ થી
પ્રત્યક્ષ
અનુભવ થી પ્રત્યક્ષ જણાય છે. બરાબર, પ્રત્યક્ષ જણાય છે. બરાબર, એ અનુભવ થી પ્રત્યક્ષ જણાય છે, એ વાત પણ એક વિશેષણમાં લઈ લીધી છે. બરાબર, પ્રત્યક્ષ નો તો ઘણો વિષય જબરજસ્ત છે, એ તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ.